તારીખ 5/6/1997 શ્રી સમયસાર ગાથા 231 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 195 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
નિર્જરાધિકાર 231 ગાથા.
હાજી.
સમ્યક દ્રષ્ટિના આઠ ગુણ, સમ્યક દર્શનના આઠ ગુણ છે એ વિશેષ ચાલે છે. પહેલો નિશંકિત ગુણ અને બીજો નિકાંક્ષિત ગુણ, બે ચાલ્યા. સમ્યક દ્રષ્ટિને શંકા નથી, સ્વરૂપ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ અનુભવ ગોચર હોવાથી સ્વરૂપની શાશ્વતતા અને અવ્યાબાધત્વ અનુભવ ગોચર છે, તેથી કોઈ ભય નથી. મૃત્યુ સુધાનો પણ ભય નથી.
બરાબર.
પરિપૂર્ણ સ્વરૂપ હોવાથી કોઈ પદાર્થની આકાંક્ષા નથી, સ્પૃહા નથી. બે વાત ચાલી ગઈ. હવે નિર્વિચિકિત્સા ગુણ કહે, એની ગાથા કહે છે. નિર્વિચિકિત્સા એટલે કોઈના પ્રત્યે જ્ઞાની ન થવી, અણગમો ન થવો, ઘૃણા ન થવી, દુર્ગંછા ન થવી, એને નિર્વિચિકિત્સા કહે છે. જો ન કરે દી દુર્ગુંછમ ચેદા સર્વેશિમિવ ધમ્માનમ સો ખલો નિવિદિગિચ્છો સમાધિથી મુણે જવો. ગાથા સમજા સાથે બોલશો. સ્વરૂપો ધર્મ વિશે જુગો સ્વભાવ ધારતો મૂર્તિ નિર્વિચિકિત્સ સમુચિત દ્રષ્ટિ નિષ્ઠય જાણો. જે છે તૈતા બધાય ધર્મો એટલે વસ્તુ સ્વભાવો પ્રત્યે જુગુપ્સા એટલે જ્ઞાની જ્ઞાની કરતો નથી, દુર્ગંછા કરતો નથી, તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ દોષ રહી સમ્ય દ્રષ્ટિ જાણે. કોઈ પણ પુદ્ગલ પદાર્થોની ગમે તેવી પર્યાય હોય, ગમે તેવી અવસ્થા હોય, છતાં જ્ઞાને છે એના જ્ઞાતા દ્રષ્ટા છે અને તેના પ્રત્યે ઘૃણા થતી નથી, અણગમો થતો નથી, ગ્લાની થતી નથી, એ વિચિકિત્સા દોષ રહીત ખરેખર સમય દ્રષ્ટિ જાણ નિશ્ચય થઈ એટલે ખરેખર સમય દ્રષ્ટિ જાણ. હવે શા માટે એને ગ્લાની થતી નથી એનું કારણ બતાવે છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે પોતે નાશ ન પામે એવા જ્ઞાયક ભાવને પ્રત્યક્ષ અનુભવ ગોચર કરે છે કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, મારે શા માટે જ્ઞાની કરવી જોઈએ. જે પદાર્થથી કોઈને જ્ઞાની થાય, જ્ઞાની થાય એવા પદાર્થો જગતમાં હોય છે, દુર્ગંધયુક્ત હોય, મલિન હોય, તો એનાથી જ્ઞાની થાય. પણ જ્ઞાનીને તે માત્ર જ્ઞાનનું જ્ઞેય છે એમાં એમને આ ખરાબ છે એવી કલ્પના થતી નથી. કોઈ પદાર્થ પ્રત્યે ખરાબની કલ્પના થાય તો એથી વિરુદ્ધ સ્વભાવવાળા પ્રત્યે સારાપણાની કલ્પના થયા વિના રહે નહીં. જેમ કે દુર્ગંધ સારી નથી તો સુગંધ સારી લાગ્યા વગર નહીં રહે. કેમ કે બે વિરુદ્ધ છે. સમ્યક જ્ઞાન માં તો
સુગંધ પણ સારી ના લાગે,
સુગંધ સારી લાગે તો દુર્ગંધ ખરાબ લાગ્યા વગર. સારું ને નરસું એ જીવની કલ્પના છે, કેમ કે જ્ઞાનમાં તો પ્રતિબિંબ ઉઠે છે એનું, અન્ય પદાર્થનું ભિન્ન પદાર્થનું જ્ઞાનમાં તો પ્રતિબિંબ પડે છે. એથી વધારે જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. જે પદાર્થનું પ્રતિબિંબ પડે છે એને ખબર પણ નથી કે કોના જ્ઞાનમાં મારું પ્રતિબિંબ પડે છે, એને કાંઈ ખબર નથી. પછી એ પદાર્થમાં સારા નરસા પણ કરવું એ જીવની કલ્પના છે, અથવા તો એનો પૂર્વગ્રહ છે. પૂર્વગ્રહ એટલે પ્રી કોન્સેપ્ટ છે, અને એ મિસ કોન્સેપ્ટ છે, ખોટો અભિપ્રાય છે. પહેલેથી એવો પૂર્વગ્રહ કરી નાખ્યો છે, પણ સમજણથી વગર વિચારે અથવા દેખા દેખી છે. કોકા કોલા બહુ સારું, બીજું પહેલું વહેલું હિન્દુસ્તાનમાં કોકા કોલા આવ્યું, કોકા કોલા આવ્યું ત્યારે એમાં કંઈક વાસ આવતો એવું લાગતું હતું. હજી મને તો એવું ભાવતું જ નથી કે આ ક્યાં માં લોકોને વખાણ કરતા છે, સમજણ ન પડાય. એનો રંગ પણ સારો નથી, હોય છે કોઈ સુંદર કલર હોય છે એવું જ નથી લાગતું. એમાં કઈ કોઈ દવાની જાણે વાસ આવતી હોય એવું પણ લાગે. લોકો એટલું બધું વખાણે, બધા વખાણે ત્યારે કોઈ એમ કે આ તો મોરા સારું નથી લાગતું, તો કાંઈ ખબર નથી પડતી. નીકળો ન નીકળી જાય એટલે સારું, તો કે સારું બધા સારું કે પોતે સારું કે, પછી સારું 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 થઈ ગયું થઈ ગયું, પછી સારું થઈ ગયું. તટસ્થપણે સમ્યક જ્ઞાન કામ કરે છે. જે સમ્યક જ્ઞાન તટસ્થપણે કામ કરે છે સારા નરસાપણું નહીં કલ્પના કરતા, જેવું છે તેવું જાણે છે. જે જેવું છે તેવું તેને જાણે, એવો સમ્યક જ્ઞાનનો ધર્મ છે. સારું નરસું કરવાનો ધર્મ નથી. સારું નરસું જીવ ભ્રમથી કરે છે, એક જાતનો ભ્રમ થઈ ગયો છે. કેમ ભ્રમ થયો છે? કે માત્ર જાણવું એવો જે પોતાનો સ્વભાવ છે, નાયક સ્વભાવ, એને ભૂલ્યો હોવાથી એને ભૂલી ગયો છે. હું તો માત્ર જાણનાર છું, મારે જણાય તે પદાર્થ સાથે કાંઈ લેવા દેવા નથી, પછી સારા સારું નરસું શા માટે કરવું જોઈએ? જેની શક્તિ પણ અનંત છે, એટલે આત્માને પોતાનું નિજહિતનું કાર્ય કરવા માટે કોઈ પણ બીજા સાધનની અપેક્ષા નથી. એટલે શરીર સાધન હોય તો આત્મા ધર્મ કરી શકે એ વાત નથી. એમાં તો સીધી વાત છે કે સિદ્ધ ભગવાન છે અને શરીર છે, તો સૌથી વધારે પૂરેપૂરો ધર્મ તો એમને પ્રગટ કર્યો છે. જો શરીર સાધન હોય તો સિદ્ધ ભગવાન ને તો શરીર જ નથી, એટલે સાધન વગર નથી જાય. નિરપેક્ષ છે આત્મા, પોતાનું સ્વકાર્ય કરવા માટે બીજા સાધનોની અપેક્ષા ન રાખે એવો નિરપેક્ષ પદાર્થ છે. અને જો બીજા સાધનની અપેક્ષા રાખવી પડતી હોય તો એ પાંગળો અને પરાધીન થઈ જાય, અને પરાધીનતામાં સ્વપ્ને પણ સુખ હોય નહીં. બરાબર છે. જોઈન્ટ ફેમિલીમાં ઘણી વાર રહેતા હોય છે માણસો સાથે, બધા ભાઈઓ ભાઈઓ ને બધા પરિવાર ભાઈઓને, પછી એમાં કોઈને પરાધીન કોઈ કરતું હોય અને એને સ્વતંત્ર રહેવાનું મન થાય ત્યારે શું કે ખબર છે કે ગમે તેમ ચલાવશું, રોટલો ને મરચું કે મીઠું ખાઈ લેશું, પણ અમારે આવી પરાધીનતા તમે કદાચ અમને સગવડ આપતા હશો એટલે અમારા ઉપર કઈ કબજો કરતા હશો, પણ અમારે એવી સગવડ ઈચ્છવી નથી, અમને સ્વાધીનતા જોઈએ. જુદા થાય કે નહીં પછી એમ સ્વાધીન રહેવા માટે જુદા થાય છે, એનો અર્થ શું થાય છે કે કોઈ પણ જીવને પરાધીન રહેવું એ પણ દુઃખ છે. તો બીજું સાધન જોઈએ કે પરાધીનતા આવે કે ના આવે. જેણે પોતાને શરીર રૂપે માન્યો છે એ એમ કહે છે કે શરીર સારું હોય તો હું ધર્મ કરી શકું, મારું શરીર નબળું પડી જાય, રોગ આવી જાય તો હું ધર્મ ના કરી શકું. એને શરીર ને પોતાપણાની એકત્વ બુદ્ધિ ઘણી દ્રઢ અને તીવ્ર વર્તે છે, એ દશા છે. કારણ કે સમ્યક દ્રષ્ટિ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવમયપણાને લીધે, માત્ર જાણવું એવો એનો જે જાણવાનો ભાવ છે એ ટંકોત્કીર્ણ એટલે નાશ ન થઈ શકે એવો છે. તેથી તેના અનુભવમાં રહીને સમ્યક દ્રષ્ટિ કોઈ પણ સર્વ વસ્તુ ધર્મ પ્રત્યે બધી જ ઉદગળની પર્યાયો પ્રત્યે તેને જુગુપ્સાનો અભાવ છે, અણગમાનો અભાવ છે, અણગમો થતો નથી. તેથી તેને જુગુપ્સા રહી છે અથવા નિર્વિચિકિત્સ છે, એ જુગુપ્સા રહી છે, એને જુગુપ્સા હોતી નથી, થતી નથી. અભિપ્રાય બદલાઈ ગયો છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું અને મારે કોઈની સાથે કાંઈ લેવા દેવા નહીં હોવાથી શા માટે કોઈને કવખોડવા જોઈએ. આપણે કહે છે કોઈને આપણે કોઈની ખરાબ નહીં કહેવું, કોઈને ખરાબ ન કહેવું, એટલે વખોડવા ને કવખોડવા ખરાબ ન કહેવું. શું કરવું, આપણે કાંઈ લેવા દેવા નથી, શું કરવા એવું કરવું. જેની સાથે સંબંધ ન હોય એની એવી ચર્ચા સમજદાર માણસો કરતા નથી કે કોઈને ખરાબ કહેવાય આપણે જરૂર શું, આપણે કઈ લેવા દેવા હોય તો બીજી વાત છે, પણ આપણે કઈ સંબંધ છે નહીં, પછી શા માટે કોઈનું કઈ બોલવું જોઈએ. એવી રીતે આ આત્માને કોઈની સાથે કઈ સંબંધ નથી, ખરેખર કોઈની સાથે કઈ સંબંધ નથી. અને તેથી જ્ઞાન કે જ્ઞાની કરવાનું કોઈ કારણ નથી, પણ એ સમ્યક દર્શન થાય ત્યારે એવી દશા થાય છે. એ પહેલા જીવની દશા ભ્રમિત હોવાથી કઈ સારું નસું કર્યા વિના રહી શકતો નથી, કર્યા જ કરે છે. સમ્યક દ્રષ્ટિને જુગુપ્સા નહીં હોવાથી તેને વિચિકિત્સા એટલે જુગુપ્સા કૃત બંધ નથી, પરંતુ નિર્જરા છે, એને પણ ઉદય આવે નિર્જરા છે, એનો નવો બંધ થતો નથી. જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે, જે પદાર્થ જ્ઞાનમાં જણાય એનો માત્ર જ્ઞાતા રહી જાય છે, અને તે જ્ઞેય માત્ર છે, સામો પદાર્થ છે, તે જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, એથી વધારે એને કાંઈ કલ્પના થતી નથી. પોતે જ્ઞાતા છે, સામે છે, તે જ્ઞેય છે. અણગમો છે, દ્વેષ ભાવ છે, અને એ દ્વેષ ભાવ છે એ અમથો અમથો કરેલો છે, પોતાને અમથો અમથો નુકસાન કરે છે. કેમ કે બીજા પદાર્થ પ્રત્યે દ્વેષ કરવાથી એને કઈ લાભ નથી, જેમ રાગ કરવાથી લાભ નથી તેમ દ્વેષ કરવાથી પણ લાભ તો નથી. પણ સારું નરસું, સારું નરસું કરીને કર્મ બાંધે છે. જ્ઞાની સારું નરસું કરતા નથી એટલે કર્મ બંધાતા નથી. બસ આવો સીધો સાદો હિસાબ છે. ભાવાર્થ સમ્યક દ્રષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે જુગુપ્સા કરતો નથી. સાદી ભાષામાં સમજાવ્યું છે. ભાવાર્થમાં વસ્તુના ધર્મોમાં કૌંસમાં લખ્યું છે કેવા કેવા હોય છે. ક્ષુધા તૃષા, શીત ઉષ્ણ, પોતાને ભૂખ લાગે, તરસ લાગે, ને જ્ઞાની થાય બહુ ભૂખ લાગી છે ને મોઢું ઉતરી ગયું છે ને ખાવા મળ્યું નથી, શું ઘણી ભૂખ લાગે અને ખાવા ન મળે તો શું કહે કે આનું મોઢું છે એ ઉતરી ગયું છે, બિચારાને કેટલા દિવસથી ખાવા મળ્યું નથી. એવા ભાવો પ્રત્યે, ક્ષુધાના ભાવો પ્રત્યે, તૃષાના ભાવો પ્રત્યે, કે ઠંડી ગરમી તીવ્ર થાય, આટલી બધી ગરમી ન પડે તો સારું, આટલી બધી ઠંડી ન પડે તો સારું. આપણે મુંબઈમાં સારું, બહુ ઠંડી નહીં ને બહુ ગરમી નહીં, પછી વરસાદમાં વળી જ્ઞાની થાય કાંઈ એમ, વરસાદ ગાંડો છે, વરસાદ બહુ હેરાન કરે, કાંઈક તો આવે ને, કેમ કે એકને સારું માન્યું તો બીજાને એ ખરાબ માન્યા વિના રહેશે નહીં. એવા ભાવો પ્રત્યે તથા વિષ્ઠા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે, લોહી પાસ પરુ વિષ્ઠા, શું એવા જે મલિન દ્રવ્યો છે તેના પ્રત્યે પણ માણસ ગ્લાની કરે છે, જોઈને જ ગ્લાની કરે છે, એના વાસથી પણ ગ્લાની કરે છે. પણ સમ્યક દ્રષ્ટિ એમાં જુગુપ્સા કરતો નથી. એ જ્ઞાતા રહે છે, બસ બીજું કાંઈ નહીં, જે જે હોય તે જ્ઞાનને શું લેવા દેવા છે, જ્ઞાન જાણીને જાણીને જુદું રહે છે, જ્ઞાન તો જાણીને જુદું રહે છે, એને શું લેવા દેવા છે. સમ્યક દ્રષ્ટિએ પોતાના જ્ઞાનને પકડ્યું છે, અર્થાત એ પોતાના જ્ઞાનનો અનુભવ કરે છે, ઉદ્ગળ પરમાણુના વસ્તુ ધર્મનો અનુભવ કરતા નથી. જણા એ બીજી વાત છે, અનુભવ કરતા નથી. અનુભવ કરે તો ખરાશ ગડબડ થઈ જાય, કેમ કે અનુભવ કરી શકાતો નથી, ને અનુભવ થવાનો એને મિથ્યા ભાવ થાય એટલે ગડબડ થયા વિના પરમાણુ છે, બીજું કઈ નથી. પહેલા મીઠાઈ તરીકે પ્રેમથી ખાતો હતો એ પરમાણુ છે, પર્યાય અંતર થઈ ગયા છે, બીજું કઈ નથી. પેલા રાગ કર્યો તો હવે દ્વેષ કરે છે, પરમાણુ તેના તે છે. બસ બધા સુગંધ પણ પરિણામ થાય, એ દુર્ગંધ પણ એક ફળ છે. બહુ સારી સુગંધ આવે છે, કેવી મીઠી કરીને સુગંધ આવે છે, બગડે પછી એ પરમાણુ છે, ગુદા છે, કેરી બહુ પાકી બહુ મીઠી થઈ પછી માંડી બગડવા, સુગંધ આવતી હતી દુર્ગંધ આવવા માંડી, થાય છે તેના તે પરમાણુ ફરે છે. એટલે આનંદ ઘનજીએ ગાયું છે, વસ્તુ ગતે વસ્તુ વિચારે તે વિરલા જગ જોવે રે. વસ્તુ કે તે વસ્તુ વિચારે, વસ્તુના સ્વરૂપે વસ્તુનો વિચાર કરે છે. આ પર્યાય સારી ના પર્યાય ખરાબ એમ નહીં, એવા કોઈ જગતમાં વિરલ જીવ હોય છે. સમ્યક દ્રષ્ટિ જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા થતી હોય ને તો બધાને થાય, બધા જ થતી. પેથોલોજીસ્ટ હોય છે લેબોરેટરીની અંદર, બધી તપાસ કરે છે કે નહીં, જુગુપ્સા થાય છે, કેટલાના ટેસ્ટિંગ આવતા હોય. ઘણા માણસો ના આવતા હોય, મજૂરો ના આવતા હોય, રોગીસ્ટો ના આવતા હોય, તંદુરસ્ત વાળા ના આવતા હોય. બધા ટેસ્ટ કરીને એને કહે કે ભાઈ આમ છે, આની અંદર આ ઝાડાની અંદર આ જંતુ છે, આમ છે, ફલાણું છે, ઢીકું છે, ક્યાં એને કેમ કે લોકોને જે સામાન્ય કલ્પના છે એ કલ્પના એને નથી છે કે નહીં. એમ લોહી તપાસે છે, પરવું તપાસે છે, તપાસે છે કે નહીં. આપણને જેમ આ પર્યાય છોડવી ન ગમે એમ એને એ પર્યાય છોડવી ન ગમે.
જે સારું ફળ લાગે એમાં
ન આવે. હા, એ તો દ્રષ્ટાંત આવે છે આ લોકોમાં, વેદાંતમાં. શું થતા, ભગવાન ના ભક્તો હતા, ભક્તો તરીકે પ્રસિદ્ધ હતા. ભગવાનને થયું કે હાલને વાને મારા ધામમાં લઈ જાઓ. તેડવા આવ્યા તો પણ હવે મારે બહુ મોટી ઉંમરે દીકરો થયો છે અને બહુ નાનો છે, જરાક મોટો થઈ જાય તો પછી વાંધો નહીં, અત્યારે કોણ એની સંભાળ લેશે. મોટો થયો તો કે પરણાવી લઉં, ભગવાન આટા ખાધા કરે. પરણાવી ગયો તો કે એને વહુને ઘણી આવે તો પછી વાત, પછી કે છોકરાને રમાડી લઉં, પછી એ મોટો થાય. ભગવાન તો આટા માર્યા જ કરે કે તું થાકીશ પણ હું નહીં થાકું, મારે તારી પરીક્ષા કરવી છે ક્યાં સુધી તારે. એમ એમ કરતા શેઠ તો ગુજરી ગયા, વિષ્ટના કીડા થયા. ક્યાં ગયા ભગવાન, ઘરે તો આવું છે કે નહીં કે તો કે નામ જ લેશો નહીં, હું બોરા કરતા અહીંયા મજા છે. ત્યાં તો હું તમને એમ કહેતો તો પછી આવજો, હવે તો પછી આવવાનું પણ કહેતો નથી. ઠીક, આવી પર્યાય બુદ્ધિ જીવને થાય છે. જ્યાં જાય ત્યાં આવી પર્યાય બુદ્ધિ થાય છે. જે પર્યાય કર્મજનિત પર્યાયને પ્રાપ્ત થાય તેઓને તેટલો હું એ પર્યાયને છોડવી ગમતી નથી.
પ્રશ્ન છે, પેથોલોજીસ્ટને જુગુપ્સા ન થાય અને જ્ઞાનીને પણ જુગુપ્સા ન થાય, છતાં પણ જે તફાવત છે, તફાવત
તો છે. આપણે તો દ્રષ્ટાંતમાં એટલો જ પોઈન્ટ લેવો છે કે જો ખરેખર જ્ઞાનીને યોગ્ય હોત તો એને પણ થાત, પોઈન્ટ એટલો જ લેવો છે. આખું દ્રષ્ટાંત મળે નહીં, પોઈન્ટ એટલો લેવો છે. જો વસ્તુ ખરાબ હોત તો એને ખરાબ લાગે છે. અત્યારે તાલે તો આ ઢેઢ ભંગી લોકો મેલું ઉપાડતા હતા ને, એ લોકોને કાંઈ નહીં, એ લોકોને કાંઈ અસર જ ન થાય. રૂટી ગમે તેમ ડોક્ટર લોકો છે, એ શરીરના સડેલા ભાગો સાફ કરે છે કે નથી કરતા, સાફસૂફ કરે છે કે નથી કરતા. એટલે કંઈક જ્ઞાની ન થાય, એ ભાઈ એનું મોઢું ન ફરી જાય. તો હવે એ એનો રોજની પ્રેક્ટિસ થઈ ગઈ, બધું ખરાબ હોય તો એને ખરાબની કલ્પના થવી જોતી હતી. એવું કાંઈ નથી થતું. પોઈન્ટ એટલો છે કે ખરાબ હોય તો ખરાબ લાગવું જોઈએ, ખરેખર ખરાબ હોય તો ખરેખર ખરાબ લાગવું જોઈએ. એવું કંઈ છે એને એમ કહેવું છે. દરેકને એમ થાય પણ એવું નથી થતું કોઈને, માટે ખરેખર ખરાબ નથી. શું કહે છે કે સંવેદ દ્રષ્ટિ છે એ જ્ઞાતા રહેતો હોવાથી જ્ઞાતા ભાવમાં એની કોઈના પ્રત્યે જ્ઞાની થતી નથી. તેને પણ જુગુપ્સા નામની કર્મ પ્રકૃતિનો ઉદય આવે છે. તો પણ પોતે તેનો કરતા થતો નથી. સહેજ ચારિત્ર મૂળથી સહેજ ભાવ થઈ જાય પણ એના કરતા ભાવ થતો નથી. એમાં એકત્ર ભાવ થતો નથી. ભિન્ન રહે છે. એનાથી પણ ભિન્ન રહે છે. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી. માટે જે જ્ઞાનીના ભાવથી કર્મ બંધ થાય એવો બંધ સમ્યક દ્રષ્ટિને નથી થતો. કેમ કાંઈ
ભિન્નતા રહે છે છતાં આવે છે એમ કે
હા એ અલ્પ ઉપર ઉપરથી આવે અંદરથી નો આવે મચક ખાય છે એટલું જ તે ના એટલે પોતાની જરાક અશક્તિ હોય છે. શક્તિ પૂરેપૂરી હજી પ્રગટ નથી કરી એટલે કેટલા પૂરતી વાત છે. પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે. જે વિકાસમાં આવેલા કર્મ છે એ તો ખરી જાય છે અને નવો બંધ થતો નથી. તેથી નિર્જરાજ થાય છે. એટલા માટે સમય દ્રષ્ટિને એ કર્મની પણ નિર્જરા જુગુપ્સા નામની જે પ્રકૃતિ છે એની પણ નિર્જરા થઈ જાય છે. મુનિઓ છે ભાવલિંગી સંતો મુનિઓ છે એ સ્નાન કરતા નથી. 28 મૂળ ગુણમાં અસ્નાનતા નામનો ગુણ છે. તો એમનું શરીર વહેલું નહીં થતું હોય. શરીરમાં પસીનો થાય વળી નિર્વસ્ત્ર હોય એટલે એમને ધૂળ પણ ઉડે મેલ થાય ને એ સાફ ન કરે. આપણે તો બાર જઈને આવીએ એટલે મોઢું મોઢું ધોઈને અમસ્તાય તે સાફસૂફ કરતા હોય અને કાંઈ નહીં કોઈ સાધન એ પ્રકારનું રાખતા નથી કાંઈ કરતા નથી. પસીનો ઉડે ધૂળ ચોંટે બધું થાય એ ધોવે નહીં એના ગુણ જોવે છે ભક્તિ ભાવે એને ભજે છે. જે એના ગુણ જોવે છે એ ભક્તિ થી એમને ભજે છે. આવી વાત છે. રોગ થાય ત્યારે ઝાડા થઈ જાય ને સુવડાવો કરો તો કપડા બગાડે પીડા કર્યો હોય તો કપડા બગાડે પછી એની માં એને સાફ કરે છે નથી કરતા. જયારે છીતરી ચડે છે કેટલી વાર આવું આખા દિવસમાં મારે આમ બધું આવું બધું પેરા કરવું તમે સારી નતી એને થઈ જાય છે. આપણે એને સાફ કરીએ બીજું શાંતિથી પ્રેમથી બધું કામ કરે છે. એ છે એક પૂર્વગ્રહ છે. આયા વગર પૂર્વગ્રહ છે. માત્ર જ્ઞાતા રહીને જ્ઞાનીને જ્ઞાની થતી નથી. ફરક આટલો છે. પોતે જ્ઞાતા રહી જાય છે. જ્ઞાતા દ્રષ્ટા ફક્ત જાણનાર દેખનાર વિતરાગ ભાવ એકલો વિતરાગ ભાવ રહી જાય છે. કોઈ પદાર્થ સાથે કાંઈ ખસારા નું સપના નું કારણ નથી રહેતો. એ નિર્વિચિકિત્સા નામનો ત્રીજો ગુણ થયો. હવે ચોથા ગુણ ની વાત કરે છે, અમૂંધ દ્રષ્ટિ. અમૂંધ દ્રષ્ટિ એટલે યથાર્થ દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ, જોવાનો દ્રષ્ટિકોણ, જોવાનો એંગલ. યથાર્થ છે તેને અમૂંઢપણું કહે છે, અયથાર્થ છે તેને મૂંઢપણું કહે છે. મૂંઢપણું કેમ કહ્યું? કે પોતે પોતાને નુકસાન કરે છતાં એને પોતાને ખબર ન પડે એટલે એને મૂંઢ કહેવામાં આવે છે. આપણે સાદી ભાષામાં એને મૂર્ખ કહીએ છીએ, શાસ્ત્ર ભાષામાં એને મૂંઢ કહે છે. કે તમે પોતાને નુકસાન થાય છે, મૂર્ખો છું, તને ખબર નથી પડતી, આપણે એમ કહીએ છીએ. શું કહીએ? કે તું, તને નુકસાન થાય એવું તું કામ કરો, તને ખબર નથી પડતી, મૂર્ખ છો તું, એમ નથી કહેતા. એને મૂંઢ કહે છે. ગુરુદેવ આ શબ્દ વાપરતા હતા પ્રવચનમાં, કોઈ સંસારની અંદર કોઈ હું આ વાળો, હું આ વાળો, હું કુટુંબ વાળો, હું ફલાણા વાળો, ફલાણા વાળો. પછી ગુરુદેવ કે મૂંઢ છો એમ કે, શું કે, શું કેતા, મૂંઢ છો એમ કે, એટલે કે મૂર્ખ છો કેમ? કે એવા પરિણામ કરીને ત્યાં દુર્ગતિમાં જવાની તૈયારી કરીને પાછો રાજી થશે? કા અહોરાચી રહો, શું લક્ષ્મી અને અધિકાર વધતા, શું વધુ તે તો કહો, શું કુટુંબ કે પરિવાર વધતા, વધવા પણ એ નહીં ગ્રહો, ને એમાં ક્યાં રાચો છો એમ કે છે. છતાં જે રાચે છે એને જ્ઞાની મૂંઢ કહે છે. જ્ઞાની શું કહે છે? એને મૂંઢ કહે છે. એવું મૂંઢ પણ હોતું નથી, સમ્યક દર્શન થાય એને એવું મૂંઢ પણ હોતું નથી. જો હવેથી અસમુદ્રો ચેડો સદિચ્છી સબ ભાવે છો, સો ખલું અમૂઢ દીઠે સમાદિઠી મુણે દબો. સમૂઢ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો, સાચો દ્રષ્ટિકોણ છે. કોઈ પણ પર્યાયોમાં હજી મૂંઢ નથી થતો, તે મૂંઢ દ્રષ્ટિ રહી સમ્યક દ્રષ્ટિ નિશ્ચય જાણવો. જે ચેતવિતા સર્વ ભાવોમાં અમૂઢ છે, એટલે કે યથાર્થ દ્રષ્ટિ વાળો સદ્દ્રષ્ટિ વાળો છે, તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જાણવો. આમ તો મુમુક્ષુની ભૂમિકામાં જે મુમુક્ષુ જ્ઞાન દશાને સમ્યક દર્શનને પામે છે, એ મુમુક્ષુની ભૂમિકામાં જ પોતાના પ્રયોજનની યથાર્થ દ્રષ્ટિવાળો થઈ જાય છે, પછી જ્ઞાન દશાને પામે છે. જે જ્ઞાની થાય છે, એ જ્ઞાની થયા પૂર્વે જે એની મુમુક્ષુની દશા છે, એમાં જ એની દ્રષ્ટિ યથાર્થ થઈ જાય છે. એટલે એનો દ્રષ્ટિકોણ છે એ હિત અહિતની અંદર બહુ જ સૂક્ષ્મ અને પ્રયોજનની પકડ વાળો થઈ જાય છે. પોતાના હિત અહિતના પ્રયોજનની એને સૂઝ આવી જાય છે. કેમ કે એને હવે પરિભ્રમણ કરવું નથી. પરિભ્રમણ કરવું નથી એને પરિભ્રમણના કારણો છે, એનાથી દૂર થવાનો ભાવ આવ્યા વિના સિદ્ધિ સાધી. એટલે એનું પરિભ્રમણ મટે, એનાથી દૂર થાય એટલે એનું પરિભ્રમણ મટે. આમ ચોખ્ખી વાત છે. સદ્રષ્ટિ શબ્દ નાખ્યો છે, સદ્દિચ્છી. સદ્રષ્ટિ વાળો એટલે યથાર્થ દ્રષ્ટિ વાળો, દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ. પોતાના પ્રત્યેક ભાવોમાં હિત અહિતની જેને સૂઝ આવી જાય છે, સૂક્ષ્મની ભૂમિકામાં એ સૂઝ છે, એનો વિકાસ થાય છે, એનું ડેવલપમેન્ટ થાય છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એ મુમુક્ષુની ભૂમિકાનું સમ્યક છે એમ કહી શકાય. સૂઝ આવવાનું કારણ વિઘ્ન આવી છે, પરિભ્રમણ નથી જોઈતો. એનો તીવ્ર નિષેધ પરિભ્રમણની વેદનામાં આવે છે અને ત્યારે જ્ઞાન છે થોડું નિર્મળ થાય છે. જ્ઞાન નિર્મળ થાય છે એટલે સુધ આવે છે. સુધ આવવાનું કારણ જ્ઞાનની નિર્મળતા છે, એ ભૂમિકા. જુઓ, આમ તો આત્મામાં અનંત સુખ શાંતિનો ભંડાર ભરેલો છે. કેટલી સુખ શાંતિ છે કે જેની કોઈ હદ નથી એટલી. ફાટફાટ છે એમ સમજણ, પણ સંસાર પરિણતિનો વિભાવનો આવરણનો પડદો છે એટલે સુખ શાંતિનો ભંડારના દર્શન થતા પોતે ઊભું કરેલું સંસાર પરિણતિનું આવરણ છે. એ આવરણ જરા ખસે એટલી વાર છે, અંદરથી શાંતિના ફુવારાની છોડ ઉઠે એવું છે, રેલમછેલ થઈ જાય. એનું પરિણમન મોક્ષ માર્ગમાં પરિણમનમાં સુખ શાંતિની રેલમછેલ ચાલે, એટલું અંદર ભરેલું છે. ઉપર એક પડ છે પાતળું બારીક તૂટી જાય એવું, કેવું પાતળું બારીક ને તૂટી જાય એવું છે. તો પછી એ આવરણને દૂર કરવાના પુરુષાર્થમાં શા માટે પ્રમાદ કરવો જોઈએ? જરા પણ પ્રમાદ કરવો જોઈએ, એટલું અંદર ભરેલું છે. તમને ભગવાનની વાણી ઉપર વિશ્વાસ ન આવતો હોય એનો તો પછી બીજો કોઈ ઉપાય, સર્વજ્ઞ વિતરાગની વાણી ઉપર જો ભરોસો ન હોય તો એનો તો હવે કોઈ બીજો ઉપાય નથી. અને ગમે એવા ઉપર ભરોસો કરે છે, જે સંસારીઓ એને દગો દેવાના છે, દગો દઈ રહ્યા છે, એના ઉપર પાછો વિશ્વાસ કરે છે. અને વિતરાગ સર્વજ્ઞની વાણી ઉપર વિશ્વાસ કરતો નથી. અવલચંડાઈ તો પોતાની છે, વિપરીતતા તો પોતાની છે, મૂંઢતા છે. આ બધી આ બધું શું છે? જીવની મૂંઢતા છે, બીજું કઈ નથી. નહીતર સર્વજ્ઞની વાણીમાં એમના વચનમાં અવિશ્વાસ કરવાની કોઈ ગુંજાઈશ કે કોઈ અવકાશ નથી. છે કોઈ શું કારણે તમે અવિશ્વાસ કરો છો? બતાવો, તમારી પાસે શું કારણ છે કે તમે ભગવાનની વાણીનો અવિશ્વાસ કરો છો? વિતરાગ છે અને સર્વજ્ઞ છે, બે કારણે અવિશ્વાસ થાય. કાં કાંઈક એમનો સ્વાર્થ હોય તો, કાં એમનો સ્વાર્થ હોય તો, અને કાં એ અજાણ હોય તો. ભૂલથી ભૂલ કરતા હોય, અજાણ્યા હોય, આપણે કેવી રીતે માની લઈએ? બે માંથી એક પોઈન્ટ છે ને, જગ્યા જ નથી કોઈ. અને એ વિતરાગની વાણી અનુસાર ઉપદેશ મુનિઓ આપે છે. ઉપદેશનું બીજું સ્થાન મુનિઓનું છે, એ ત્યાગ નથી. કેમ કે મુનિઓ છે કોઈ નિષ્ફળી ગ્રહી થઈ ને ઊંધે સાપે છે, હતું નહીં એ મૂકી નીકળી ગયા છે. પ્રારબ્ધ યોગે જે સંયોગ અને સામગ્રી હતી, સંપત્તિ હતી, એ મૂકીને નીકળી ગયા છે. એટલે એમની નિષ્ફળતા જગ જાહેર છે. એટલે ઉપદેશ ને યોગ્ય બે સ્થાન છે, એક નિગ્રંથ ગુરુ અને એક સર્વજ્ઞ પરમાત્મા. જ્ઞાનીઓ ઉપદેશ નથી દેતા, સત્સંગ કરે બીજી વાત છે, જ્ઞાનીઓ ઉપદેશ ના આપે. અને અમે ઉપદેશક છે એમ કે એમનો વેશ એવો છે કે લોકોને શંકા પડે કે આને કઈક અંદર ખાને સ્પૃહા હશે, પણ કઈક સ્વાર્થ હશે, પણ સ્વાર્થ લઈને કહેતા હશે તો કેમ કે એમની પ્રવૃત્તિમાં અમે અનેક પ્રકારની અપેક્ષાયુક્ત પ્રવૃત્તિ જોવામાં આવે છે. તો લોકો શંકા કરે
પછી જેને મેળવવું છે એને કઈ રીતે શંકા આવે.
એમાં એવું છે કે એ જુદી યોગ્યતાવાળા જીવો હોય છે, જુદી યોગ્યતાવાળા જીવો હોય છે તો એ જુદી રીતે જોતા થઈ જાય છે. એ બીજી વાત થઈ ગઈ, આ તો જનરલ વાત છે. એક ઉપદેશની અંદર તો સમાજ સામે આવે છે. કોણ આવે છે? સત્સંગની અંદર સમાજ નથી, એમાં સિલેક્ટેડ પર્સન, સિલેક્ટેડ વ્યક્તિ આવે છે. જેને આ વાતની રુચિ હોય અને બીજી શંકા ને બીજી માથાકૂટમાં ઉતરવાની વૃત્તિ ન હોય એવા જીવો ભેગા થાય છે, એને વાંધો નથી આવતો. નહીતર જે સમાજ ભેગો થાય એમાં તો મોટા ભાગે એવા પરલક્ષ વાળા જીવો હોય છે, તો એને ઉપદેશ તરીકે ભેગા કરતા નથી. ગુરુને ત્યાગીના વેશમાં રહ્યા એનું થોડું કારણ એવું હતું, કઈ ગ્રસ્ત ના વેશમાં રહીએ તો કઈ એમને દોષ ન લાગે. સિવેલા કપડા પહેરે દર્દી તો કઈ દોષ ન લાગે કઈ, પણ એ ત્યાગીના વેશમાં એટલા માટે રહે કે સમાજ ભેગો થતો હતો. પણ શંકા કરવા વાળા તો ગમે અહીંયાથી શંકા કરે, ચાંદી ની થાળીમાં હું કરવા જમતા હતા. પછી એટલું બધું ઘણું બસ શંકા પડે ત્યારે તો કઈ જેમને તર્ક વિતર્ક નો પાર ન રહે, પણ થાય શંકા. સ્થાન એવું છે. એટલે ઉપદેશક તરીકે નથી વર્તતા. ગોપાળદેવ ને ઘણા કીધું, સુભાષભાઈ બહુ પ્રેશર કરતા હતા, અંબાલાલભાઈ કરતા હતા, આપનામાં એવા ગુણો છે, આપનામાં એવી શક્તિ છે, જૈન શાસન તમે ચલાવી શકો એમ છો. અને પોતે એમ લખો કે અમારા અંગમાં એવો વૈરાગ્ય છે, અમારા સંગમાં રહી વૈરાગી થઈ જાય. પણ છતાં એમ વિચાર્યું છે કે જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ કરીને એવી નિગ્રંથ દશામાં ન આવીએ ત્યાં સુધી ઉપદેશ દેવો નહીં. કોઈ ધર્મના ઈચ્છુકને માર્ગ બતાવો આંગળી ચીંધવી બીજી વાત છે, ઉપદેશ નથી. 708 નંબરનો પત્ર છે, બહુ સરસ લખ્યો છે. શું કહે છે અહીંયા કે યથાર્થ દ્રષ્ટિ વાળો મુમુક્ષુ હોય છે કરો, અને એ યથાર્થ દ્રષ્ટિ વાળો જ જ્ઞાની થાય છે. યથાર્થ દ્રષ્ટિ બેની કોમન છે, ડિગ્રીનો ફરક છે, ડિગ્રીનો ફરક છે. જ્ઞાનીને ઘણો અનુભવ છે, મુમુક્ષુને હજી અનુભવ પદ્ધતિમાં પ્રવેશ અને એનો પ્રોસેસ ચાલે છે પરિણામમાં. બાકી દ્રષ્ટિ યથાર્થ થાય છે પછી જ્ઞાન દશા થાય છે. દ્રષ્ટિ યથાર્થ ન થાય અને જ્ઞાન દશા કદી ન થાય. અથવા તો જ્યાં સુધી પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ પણ અભિપ્રાયની વિપરીતતા રહે અને એક પણ વિપર્યાસ પ્રયોજનભૂત વિષયમાં રહે ત્યાં સુધી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ન થાય. એટલે યથાર્થ મુમુક્ષુ ની ભૂમિકામાં આવે છે. કોઈ અભિપ્રાય ની વિપરીતતા ન હોય, જ્ઞાન દશા ની ઉત્પત્તિ થાય. વિપરીતતા રે ને જ્ઞાન દશા થાય.
સૂક્ષ્મ
એટલે કઈ રીતે અલ્પ પણ ક્યાંય ન રહી, અલ્પ પણ વિપરીતતા ન રહી. બહુ ચોખ્ખી દ્રષ્ટિ, બહુ ચોખ્ખી થઈ જાય છે. આ વિષય અમે કહીએ છીએ જરા સૂક્ષ્મ છે, કેમ કે એક ભાવને કેટલા પડખા છે, એક ભાવને પર્યાય એક ને એના પડખા કેટલા. રાગ છે તો રાગ ને રાગ રસ છે, વાત સૂક્ષ્મ થઈ કે ન થઈ. રાગ ને રાગ રસ, રાગ થી બંધન નથી, રાગ રસ થી બંધન છે. છે કે નહીં જેની વાત છે? રસ ને રસ ને લુખો રાગ હોય વાંધો આવશે, અને રસ વાળો ચીકણો હશે તો બંધાઈ જશે. વાત તો સૂક્ષ્મ છે. જ્ઞાનમાં જ્ઞાન વિજ્ઞાન સૂક્ષ્મ છે કે નહીં? જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ પ્રગટ હોવા છતાં સૂક્ષ્મ છે કે નહીં? ક્યાં પકડે છે જી? કેમ કે સ્થૂળ સ્થૂળ ઉપયોગી છે, પકડી નથી શકતો. એમ છે જે આત્મા સર્વભાવોમાં અમૂઢ છે, અમૂઢમાં વ્યવહારની દ્રષ્ટિએ દેવગુરુ શાસ્ત્ર એ વિતરાગ સર્વજ્ઞ અઢાર દોષ રહિત છે, તે જ દેવ છે. જેને કાંઈ પણ દોષ હોય એ દેવ ન હોઈ શકે, એ સતદેવ તત્વ છે. અઢાર દોષ રહીત એટલે કોઈ પણ પ્રકારના દોષ ન
હોય,
એમાં ક્ષુધા તૃષા બધું આવી જાય છે. વિતરાગ દેવ એવા હોય, પછી એને નિગ્રંથ ગુરુ કેવા હોય, પંચ મહાવ્રત આદિ પાડનારા, છઠ્ઠે સાતમા ગુરુ સ્થાને વિતરાગ ભાવમાં જન્મનારા, એ જ વિતરાગી ગુરુ છે. એ સિવાય ગુરુ કોઈને માનવામાં ન આવે. શિક્ષા ગુરુ કે જુદી વાત છે. અત્યારે નથી દેખાતા, છેલ્લા 700 વર્ષથી નથી દેખાતા. 600-700 વર્ષથી યથાર્થ મુનિ દશા જિનાગમમાં કહે છે એવી જોવામાં આવતી નથી. અને એમના કહેલા જે સિદ્ધાંત શાસ્ત્રો છે, ઉપદેશ શાસ્ત્રો છે, એ જ શાસ્ત્રો છે. એ ત્રણ જગ્યાએ ફેરફાર કરીને વિકૃતિ કોઈ થાય તો એને દેવ ગુરુ શાસ્ત્ર તરીકે સ્વીકારે તો તેને મૂળ દ્રષ્ટિ કહે છે. અને એ સંબંધી સ્પષ્ટ સમજણ હોય, યથાર્થ સમજણ હોય, તેને અમૂળ દ્રષ્ટિ કહે છે. એ વિષય પણ વ્યવહારમાં લઈ લીધો છે. પછી મને છેલ્લે ભાવાર્થ છે ને એમાં એવું બધું ઘણું લખ્યું છે. આ અધિકાર પૂરો કર્યો છે આઠ અંગનો. પછી એમણે બહુ વિસ્તારથી વાત કરી છે. અધિકાર છે એની મંજૂર થઈ છે. 260 પાના પછી 379 પાના આવી છે, વચ્ચે 8 પાના રહી ગયા છે.236 કથામાં પ્રભાવના અંગ પૂરું કર્યા પછી બહુ વિસ્તારથી એમણે એ વાત લખી છે. દેવ ગુરુ શાસ્ત્ર લોકની પ્રવૃત્તિ અન્ય મતાદિકના તત્વાસનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂંઢમાં મૂંઢતા ન રાખવે. યથાર્થ જાણે પ્રવૃત્તિ તે અમૂઢ દ્રષ્ટિ છે. કેમ કે આ આઠ અંગ છે એનું નિશ્ચયથી વર્ણન કર્યું છે મૂળ ગાથામાં કુંકુંડ આચાર્ય. વ્યવહારથી વર્ણન પછી મહારાષ્ટ્રમાં જયચંદજીએ કર્યું છે. એ સમ્યક દર્શનના આઠ ઉપર આપણે કાર્ય કરેલું આવી ગયું, આત્મ જાગૃતિમાં લખાઈ ગયો છે. સમયમાં એ વિસ્તારથી એ વાત નથી છે. ટીકા. કારણ કે સમ્યક દ્રષ્ટિ સંકોત્કિરણ એક નાયક ભાવમયપણા ને લીધે બધા ભાવોમાં મોહનો અભાવ હોવાથી અમૂઢ દ્રષ્ટિ છે. કે મૂંઢતા કેમ આવે છે? મોહને લઈને આવે છે. આપણે મુમુક્ષ હતા, કરોડપતિ હતા, છોકરો બીજી લાઈને ચડી ગયો તો બધા સંપત્તિ કરી નાખે સાફ. સદા સંબંધીએ એમ કીધું, ભાઈ તમે કરોડપતિમાંથી હાવ કરોડપતિ થઈ ગયા, હવે તો કાંઈ સમજો. તો કે હું સમજો કે આ છોકરાને તમે જુદો કરી નાખો, આ તમારી સંપત્તિ ઉગાડી દીધી એને, એ ફિલ્મ લાઈનમાં ઘૂસી ગયો. ત્યાં કેટલા પૈસા જાય એનો કાંઈ હિસાબ નહીં. મારા છોકરાને હું કેમ જુદો કરું? તમારા છોકરાના મોહમાં તમે હાલ ભિખારી થઈ ગયા. વ્યવહારિક નુકસાન પણ એને સમજાતું નતું એટલો મોહ હતો. એમ જીવને મોહ હોય ત્યારે એને પોતાનું નુકસાન નથી સમજાતું, પણ તો એટલો લેવો છે. જે જે સંયોગો ઉપર એ વાલક કરે છે એ ભયથી કરે છે. એનું ફળ શું? અધોગતિ. શું એનું ફળ? અધોગતિ. કુટુંબ પરિવાર પ્રત્યે, કુટુંબ પરિવારના સભ્યો પ્રત્યે વાલ કરવો, એનું ફળ શું? કરુણા થી કે છે તો કરુણા થી કે છે. જગત માં એને ગાંડી શિક્ષા કહેવાય. કેવી? ગાંડી શિક્ષા કહે. એટલે અમારે અમારા કુટુંબ પ્રત્યે અમને પ્રેમ ન આવે તો કોને પ્રત્યે આવે? એમ કે કારણ કે પ્રેમ નથી, તારી મૂંઢતા છે. મૂંઢતા બીજું કાંઈ નથી. ક્યાંય વિયોજીશ તને ખબર પડશે. આવી વાત છે. તારે એમણે એ લીધું નાયક ભાવપણાને લીધે આમ નથી. નાયક ભાવમયપણાને લીધે મોહનો અભાવ હોવાથી વાત લીધી. કેમ કે મોહને લઈને મૂંઢતા છે. શેને લઈને મૂંઢતા છે? મોહને લઈને મૂંઢતા છે. એવી રીતે સંપ્રદાયની અંદર પણ સંપ્રદાય બુદ્ધિ એ સાચી સમજણ ન કરી શકે, સાચા દેવ ગુરુ શાસ્ત્ર ન સ્વીકારી શકે, તો એને પણ મૂળતા કરવામાં આવે છે. અથવા હિતની વાતને ગ્રહણ ન કરે, અહિતની વાતને સ્વીકાર કરી લે, એને મૂળતા કરવામાં આવે છે. સમ્યક દ્રષ્ટિને તેનો અભાવ હોય છે, એ મૂળતાનો અભાવ હોય છે, તેથી તેને મૂળ દ્રષ્ટિ કરતું બંધ નથી. મૂળતાને મોહને લઈને બંધ થાય એવો બંધ એને થતો નથી, પણ નિર્જરાત છે એ પ્રસંગોમાં પણ એને નિર્જરાત છે, કેમ કે મમત્વ કરશે.
ખગા.